તારીખ 5/3/1997, ડાયરીના બોલ નંબર 1571 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 170.
સુખનો વિષય છે એમાં. પરિપૂર્ણ સુખની પ્રતીતિ પર પ્રત્યે પરમ વૈરાગ્ય અને ઉદાસીનતાને ઉત્પન્ન કરે છે. આ સમ્યક વૈરાગ્ય છે. વૈરાગ્ય અયથાર્થ પ્રકારે અનેક વાર જીવીને ઉત્પન્ન થયો છે. તેથી કાંઈ આત્માને લાભ થયો નથી, અથવા આત્માને આત્મ પ્રત્યે કોઈ લાભ નથી થયો. આત્માને સુખ મળ્યું નથી કે મુક્તિ મળી નથી. એક બાજુ પોતાના આત્મામાં પૂરું સુખ છે, બીજી બાજુ પોતાના આત્માને છોડીને કોઈ પણ પદાર્થમાં પોતાનું સુખ નથી. બીજાના આત્મામાં પણ આપણું સુખ નથી કે કોઈ પુદ્ગલ પર્યાયમાં પણ આત્માનું સુખ નથી. બધા પુદ્ગલો તો સુખ રહી જ છે, આત્માઓમાં જે સુખ છે એ દરેકનું પોતપોતાનું છે. કોઈનું આત્મસુખ બીજાના આત્મસુખ સાથે કાંઈ સંબંધ ધરાવતો નથી, એવી વસ્તુ સ્થિતિ છે. તો અહીંયા કહે છે કે એક બાજુ પોતાના આત્મામાં પૂરેપૂરું સુખ એનો વિશ્વાસ આવે, તો બીજી બાજુ સુખ રહીત પણ જે કાંઈ પદાર્થો છે તેના પ્રત્યે ઉદાસીનતા આવે, નિરસતા આવે, એ બહુ સ્વાભાવિક છે. અથવા વાસ્તવિકપણે એમ જ થાય, વાસ્તવિકપણે એમ જ થાય. સુખની પ્રતીતિ, સુખનો વિશ્વાસ પોતાના જ્ઞાન અંશ પરથી આવે છે. બીજી રીતે પોતાના સુખનો વિશ્વાસ આવવાનો કોઈ અવકાશ નથી, કોઈ સ્કોપ નથી, કોઈ પ્રકાર નથી. પોતાનો જે જ્ઞાન અંશ છે એ સુખરૂપ છે, અને ત્યાંથી એ જ્ઞાન સતત ચાલતું હોવાથી એની સતતતા અંદર રહેલી અનંતતાને સમજી લે છે. જેમ પાતાળ પાણી નીકળે છે એ 24 કલાક નીકળે છે, જ્યાં જ્યાં પાતાળ પાણી નીકળે છે ત્યાં 24 કલાક પાણીનો પ્રવાહ ચાલુ જ રહે છે, અને એ પાણીને ઉપર લાવવા માટે કોઈ મશીનરી મૂકવી પડતી નથી, કોઈ પંપિંગ સિસ્ટમ નથી ત્યાં. કુદરતે ફોર્સથી પાણી 1000-2000 મીટર ઉપર ચડી જાય છે. ઉપરથી તો પાણી નીચે આવે એ સ્વાભાવિક છે, પણ આ નીચેનું પાણી ઉપર આવે છે, કેમ કે પાતાળ પાણી છે. એમ સ્વરૂપના અનંત સુખના સ્વરૂપના લક્ષ્યથી જે જ્ઞાન થાય તો અંદરથી શાંતિના ફુવારા ફૂટે, પ્રવેશે. લક્ષના કારણથી જે જ્ઞાન થાય, સ્વરૂપ લક્ષે, સ્વરૂપને ઓળખાણથી અનુભવાન છે, પત્તો લાગે, ઓહો મારામાં અનંત જ્ઞાન ને અનંત સુખ ભરેલું છે, તો એનો પ્રવાહ પરિણમનમાં શરૂ થઈ જાય છે. કેમ કે અંદર ભર્યું છે, ઘણું અનંત ભર્યું છે, બહાર આવવું, અંદર જે આત્મસુખ ભરેલું છે એ સુખ બહાર આવે એવો એનો સ્વભાવ છે. આપણે સ્વભાવની ચર્ચા ચાલે છે, એવો એનો સ્વભાવ છે. પણ એ સુખ બહાર ન આવે એવી રીતે એનું દેવ દાબી દઈએ છીએ આપણે, એટલે સુખ નથી બહાર અનુભવમાં આવતું. અશાંતિ જીવને ક્યારે થાય? બહુ રસિક ચર્ચા છે. અશાંતિ જીવને ક્યારે થાય? કે શાંતિનું ખૂન કરે ત્યારે. સ્વરૂપને શાંતિનું ખૂન કરે ત્યારે જીવને અશાંતિ થાય. આમ કોઈ માણસને ખૂન કરતા જુઓ જોઈ ન શકીએ આપણે. માણસ માણસનું ખૂન કરે છે, માણસ કોઈ પ્રાણીને પણ મારે કાપે ખૂન કરે તો આર્ય માણસ જોઈ ન શકે. ત્યારે આને જીવ તો મારી નાખીશ એમ થાય. પણ સમયે સમયે પોતે પોતાનું ભાવ મરણ કરે છે. જ્ઞાન આનંદ આદિ પ્રાણ છે આત્માના, એનું ખૂન કરીને, એનું કચ્છર ઘાણ કાઢીને અશાંતિ ઊભી કરે છે. આવી પરિસ્થિતિ અશાંતિ ઉત્પન્ન થાય ત્યારે થાય છે. કેમ કે એટલું અંદર સુખ ને આનંદ ને શાંતિ ભરેલી છે, પણ ટેવાઈ ગયા છે એવો જીવ, એને કઈ ખબર જ પડતી નથી શું થાય છે અંદર. કેટલો કૃપાળુ એવું લખ્યું, અનંત જન્મ મરણ કરી ચૂકેલા, એટલે કે અનંત જન્મ મરણમાં અનંત દુઃખને ભોગવી ચૂકેલા એવા આ આત્માની કરુણા કોઈ મોક્ષના અધિકારી જીવને ઉત્પન્ન થાય છે. કોને ઉત્પન્ન થાય છે? મોક્ષનો અધિકારી છે, જેને પોતાના આત્માની દયા આવી, કરુણા આવી, એ જીવ મોક્ષનો અધિકારી છે. અને તે જ આત્મા યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી શકે છે કે શાંતિ શું, અશાંતિ શું, આત્મા શું, અનાત્મા શું, રાગ શું, દુઃખ શું, એ બધું યથાર્થ પ્રકારે પણ સમજી શકે છે કે જેને પોતાની દયા આવી હોય. અને જેને પોતાની દયા આવી નથી તો બીજાની દયા શું પાડવાનો હતો? જે પોતે ભિખારી હોય દાન કેટલું આપે, અનાથ હોય બીજાને રક્ષણ કેવી રીતે આપે, એમ જે પોતાને દયા ન પાડતો હોય બીજાની દયા કેવી રીતે પાડશે? દશ વૈકાલિકમાં પહેલું વચન આ છે કે જે જીવના સ્વરૂપને જાણતો નથી, જે અજીવના સ્વરૂપને જાણતો નથી, તે સાધુ સંયમ કેવી રીતે પાડે? સંયમમાં બીજા જીવોની અહિંસાનો સવાલ છે. બીજા જીવોની હિંસા ન થાય સંયમ પાડે. પણ જે જીવનું સ્વરૂપ જાણતો નથી, જે અજીવનું સ્વરૂપ જાણતો નથી, તે સાધુ સંયમનું સ્વરૂપ કેવી રીતે જાણે અને સંયમ કેવી રીતે પાડે? ના પાડે છે. એટલે પર દયા પણ નિજ દયામાંથી ઊભી થયેલી છે. નિજ દયાનો વિષય આજે સમાજમાં ભૂલાઈ ગયો છે અને સંપ્રદાયમાં એટલી પર દયાની કડાકૂટ ચાલે છે. અને એને ધર્મ માનવામાં આવે છે અને એ ધર્મ નહીં પામતા એવા જીવો, એ પ્રકારે ધર્મ નહીં પામતા એવા જીવો પરિભ્રમણ કરે છે ત્યારે જ્ઞાનીને નિષ્કારણ કરવામાં આવે છે. આ 680 ના પત્રમાં આ વાત લખી છે. કૃપાળુદેવ બહુ સરસ લખે છે. 680 ના પત્રમાં લખે છે વચન શૈલી પણ કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. આ રડતા હૃદયમાંથી પોકાર છે. નીચે છેલ્લી બે લીટી, કર્મબંધનથી દુઃખી જતા દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. મહાવીર જયંતિનો દિવસ છે. મુંબઈના રાજમાર્ગ ઉપર ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા નીકળી હોય છે. લોકો જય મહાવીર જય મહાવીર કહેતા હોય છે ત્યારે એમનું હૃદય રડે છે. ત્યારે એમનું હૃદય રડે છે. અરે રે બિચારા, એમ સમજે છે કે અમે કંઈક કરીએ છીએ, પરિભ્રમણ કરે છે, બીજું કઈ કરતા નથી. દુષ્મકાળના દુર્ભાગી જીવો ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરના શરણે આવો એટલે તમારું શ્રેય છે. કરુણાથી લખ્યું છે, અહંભાવથી નથી લખ્યું. કેમ કે ભગવાન મહાવીર સ્વામીથી જીવોનું કલ્યાણ થયું, એવું જ કલ્યાણ કૃપાળુદેવના શરણે જનારને થયું અને થઈ શકે એવી પરિસ્થિતિ જોઈને એમણે આ વાત લખી. અહંભાવથી નથી, ન સમજે માણસને તો તકલીફ થાય કે આવું કેમ લખતા હશે. પોતાને મહાવીર ભગવાનની જેમ હું પણ મહાવીર છું એમ કે છે. અસરળ પરિણામ હોય ત્યારે એનું ઉલટું સમજાય છે. સરળ પરિણામી જીવનને એવું ઉલટું નથી સમજાતું. કેમ કે ડૂબતો બચે એ બચાવનારને ભગવાન જ કહે. ડૂબતો બચે એને એ લાગણી થયા વગર રહે અને મોતના મુખમાંથી પાછો આવ્યો હોય એને સમજાય કે મોત શું છે અને એમાંથી બચવું શું છે. એ સિવાય એનો અનુભવ થયા વિના એ વાત સમજાય એવું નથી. પણ સંસાર સમુદ્રમાં મધગરીએ ગળકા ખાય છે એવી ખબર પડે ત્યારે એને જ્ઞાની પુરુષની કિંમત આવે ત્યારે એને એમ થાય કે બસ કોઈ પણ ભોગે હવે મારે આ જે તરવાનું સાધન મળ્યું છે એ છોડવું છે, એ તરી જાય છે. પછી અહીંયા તો પોતાના પરિપૂર્ણ સુખની પ્રતીતિ વિશ્વાસ એકવાર આવે તો બધેથી નિરસ થઈ જાય. ક્યાંય મારું સુખ નથી, મને ક્યાંય તે સુખ મળે એવું છે નહીં. પ્રત્યક્ષ સ્વરૂપ સંવેદન પુરુષાર્થને ઉછાળે છે, અથવા પોતાના સ્વરૂપના સ્વસંવેદન દ્વારા સ્વરૂપની પ્રત્યક્ષતા અનુભવ ગોચર થતા પુરુષાર્થ ઉછળીને બહાર આવે છે. એ પણ અનંત રીતે ભેરું છે. આત્મામાં જેમ સુખ અનંત છે, જ્ઞાન અનંત છે, એમ પુરુષાર્થનું જોર પણ અનંત ભેરું છે. જ્યાં પ્રત્યક્ષપણે પોતાના સ્વરૂપને જ્ઞાનમાં ભાસે છે, પુરુષાર્થ ઉછળીને બહાર આવે છે. માણસ નથી કે ભાઈ આને એટલું બધું લે છે ને ચોટલો ભરો ત્યાં લઈ નીકળે. એવું છે કે ભાવ ભાષણ થાય ત્યાં પુરુષાર્થ ઉછળે, અનુભવ થાય એની વાત જુદી છે, પણ ભાવ ભાષણ થાય ત્યાં પુરુષાર્થ ઉછળે. અને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ભાવ ભાષણથી શરૂ થાય છે. સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ભાવ ભાષણથી જ શરૂ થાય. એ પહેલાં પુરુષાર્થનો તબક્કો નથી, એ પહેલાં પ્રયોગ થાય છે, વિચાર થાય છે, પ્રયોગ ચાલે છે, એ બધું થાય છે. આ એવા પ્રશ્નનો ઉત્તર છે કે જે મૂંઝાય છે કે અમારો પુરુષાર્થ કેમ ચાલતો નથી, અમારો પુરુષાર્થ કેમ વધતો નથી, પુરુષાર્થ કેમ થતો નથી, એવા પ્રશ્નોનો આ ઉત્તર છે કે સ્વરૂપને પ્રત્યક્ષ કરો. પ્રતીતિમાં જ્ઞાનીઓ સ્વરૂપને પ્રત્યક્ષ કરીને સ્વસંવેદનને વધારે છે, આત્મશાંતિને વધારે છે, કેમ કે એમનો પુરુષાર્થ ઉછળી ઉછળીને બહાર આવે છે. આત્મામાંથી પ્રગટ થયેલી પરમ શાંત સુધામયી શાંતિ આકુલતાને નાશ કરે છે, આકુલતાને ઉત્પન્ન થવા નથી દેતી, આકુલતાને દૂર કરી નાખે છે. એ પણ આત્માનું સ્વરૂપ છે. અમૃત જેવી શાંતિ આત્માના અવલંબને ઉત્પન્ન થાય છે. એવું પોતાનું અનંત બેહદ શાંત સ્વરૂપ છે, એના અવલંબને એ શાંતિનો અનુભવ છે, આકુલતા બધી ચાલી જાય છે. આકુલતા થવાનું કારણ પર પદાર્થનું અવલંબન લીધું એટલું જ છે. અન્ય પદાર્થના અવલંબને આકુલતા ઉત્પન્ન થયા વિના સ્વરૂપના અવલંબને તો અમૃત જેવી શાંતિનો અનુભવ થાય. અને તેથી જ્ઞાની સર્વ પરિસ્થિતિમાં બધી જ પરિસ્થિતિમાં પોતાની શાંતિને અનુભવે છે, એ અશાંતિને કદી અનુભવતા નથી. હિન્દુમાં એક જ્ઞાની પદ રચેલું છે કે બાહ્ય નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખરસ ઘટાડે છે. બારમા પૂર્વકર્મને લઈને નરક ગતિમાં નરકના દુઃખો ભોગવતા જોવામાં આવે. ત્યાં નવું સંકેત ઉત્પન્ન થાય છે સાતમી રાત્રિમાં. પણ ત્યાં જાય છે, પહેલાં અપરાધ થઈ ગયો હોય તો અજ્ઞાન દશાનો, પણ સંસ્કાર લઈને કોઈ ત્યાં જાય છે તો ત્યાં પણ નવું સમય દર્શન ઉત્પન્ન થાય છે. સાતમી રાત્રિ સુધી એક એક, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી, સાતમી રાત્રિ સુધી નવું સમય દર્શન થાય છે. એકાદ વર્ષ પહેલા સાંભળ્યું હતું કે હૈદરાબાદ પાસે એક સ્લોટર હાઉસ, બહુ મોટું સ્લોટર હાઉસ, ઇન્ડિયામાં એવું મોટું કતલખાનું નથી, એવું મોટું કતલખાનું એક જૈન માણસે શરૂ કરે છે અને આખા જૈન સમાજમાં એનો મોટો વિરોધ થયો છે. એકાદ વર્ષ પહેલા સાંભળ્યું છે હૈદરાબાદ પાસે શું થાય. હા એ પણ એમ જ છે, એ ઝૂંટો કરે છે, જૈનો પણ આજે એ ઝૂંટો કરે છે. એ લોકો તો નામથી જૈન છે, કોણથી જૈન છે ખબર ક્યાં છે, જૈન શું છે એમ ક્યાં ખબર જ છે. હા મટન તેલો ઇમ્પોર્ટ કરે છે, મીટ એક્સપોર્ટ કરે છે. નહીં નહીં, ચારે ગતિમાં સમ્યક દર્શન ત્રીજી ઇંચ ગતિમાં પણ થાય, સૌની પંચેન્દ્રિય હોય એ ત્રીજી ઇંચને, અસમની દશામાં ન થાય. મન હોય, વિચાર શક્તિ હોય, મનુષ્ય તો સંઘ પ્રાણી છે એટલે એને થાય છે, દેવલોકમાં પણ થાય, અનુકૂળતાઓને ના ટકે છે. સંઘી પણ છે અને અસંગી પણ છે, ગાય ભેંસ બળદ ચકલા ડેટકા સર્પ હાથી સિંહ વાઘ વાંદરા પોપટ એ બધા સૌની પંચેન્દ્રિય છે. આ સર્કસમાં જુઓ ને, આમ કરે આમ ચાબુક કરે ત્યાં બે પગ ઊંચો થઈ જાય છે ને, હાથે ખેલ કરે છે ને, બધા પ્રાણીઓ સમજ્યા વગર કઈ થોડું થાય, બધા સૌની પ્રાણી છે, એ બધા સમ્યક દર્શન પામવાના અધિકારી છે, પાત્ર છે. એની દશામાં સુખ દુઃખના પ્રયોજનને સમજી શકવાની જ્ઞાન શક્તિ છે એની દશામાં, એની પર્યાય. એટલે એ રાગ અને જ્ઞાનને જુદા પાડી એને ભેદ જ્ઞાન કરી એને સ્વાનુભૂતિમાં આવી શકે છે. શાસ્ત્ર વાંચવાની જરૂર નથી, એને ચિરિંચને શાસ્ત્ર વાંચવાની જરૂર નથી, અથવા ભણેલો હોય એને સમ્યક દર્શન થાય એવી પણ કોઈ માણસમાં પણ જરૂરિયાત થઈ શકે છે, કોઈને પણ થઈ શકે, ચારે ગતિમાં થાય છે.
અનંતકાળમાં
ન થયું હોય એવું થાય, પણ તિર્યંચ અને મનુષ્યમાં તો અને દેવને ત્રણને તો યોગ મળે છે તીર્થંકર જેવાનો, કારણ કે સમોસરણમાં એ ત્રણ પ્રકારના જીવો આવી શકે છે, નરકના જીવો નથી પહોંચી શકતા. એટલે ત્યાં સ્વભાવના સંસ્કાર લઈને ગયો હોય એવા જીવને જ બહુ સમ્યક દર્શન થાય, અને આ સમ્યક દર્શન લઈને ગયો હોય એને સમ્યક દર્શન હોય. સંસ્કારી જીવને નિસર્ગા સમ્યક દર્શન પ્રગટે છે. સમ્યક દર્શન બે પ્રકારે પ્રગટે, નિસર્ગાત અધિગમાત્મા, અધિગમ એટલે નિમિત્ત, પ્રત્યક્ષ જ્ઞાની મુનિ કે તીર્થંકરનું કા નિમિત્ત હોય અને ન હોય તો એને પૂર્વે એનું નિમિત્ત પ્રાપ્ત થઈને સ્વભાવના સંસ્કાર લીધેલા હોય, એને વગર નિમિત્તે તિર્યજ ગતિમાં પણ થાય, વગર નિમિત્તે મનુષ્ય ગતિમાં પણ થાય, વગર નિમિત્તે દેવગતિમાં પણ થાય અને નારકીમાં પણ થાય, પણ સ્વભાવના સંસ્કાર પૂર્વે નાની પાસેથી લીધા હોય ત્યારે પૂર્વભાવમાં એવું કાંઈ નથી. મોટા ભાગે એટલે ભાવથી વધારે એમાં લાંબુ કારણ નથી હોતું. કેમ કે કોઈ વખત બે ભાવ હોય કે ત્રણ ભાવ હોય તો વચ્ચેના ભાવના આયુષ્ય બહુ ટૂંકા હોય અને ભાવ આખો પૂરો થઈ જતો હોય, એવી રીતે ભાવ એક બે ભાવ સંભવ્યું છે, નહીતર બીજા ભાવે જ થાય. અહીંયા આયુષ પૂરું કર્યું એટલે આ ભાવ પૂરો થયો, પછી જે ભાવમાં ગયો ત્યાં આયુષ પૂરું કર્યું એટલે એ ભાવ પૂરો થયો. આયુષ પર્યંત ને પિરિયડ ને ભાવ કહેવામાં આવે છે. મનુષ્ય ભાવમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય એ દેવ ગતિમાં જાય, દેવગતિમાં બધા દેવો હોય છે ત્યાં ઘણો વૈભવ હોય છે, દેવી વૈભવ હોય છે, પણ એને આત્મસુખ હોવાથી બહારમાં કાંઈ સુખ દેખાતું નથી, ખાલી ખાલી લાગે.
દેવગતિમાં બી જે બી હોય એ લોકોને બી તો મનુષ્ય ભોગ લેવો પડતો હોય છે.
હા, મોક્ષમાં તો તમારે શું
બીજું તો પુરુષાર્થ કરી શકતા,
ત્યાં ચોથા ગુણસ્થાનથી વધારે ઉપરનું ગુણસ્થાન નથી
દેવગતિ.
દેવગતિમાં નરક ગતિમાં પણ ચોથા ગુણસ્થાનથી ઉપરનું ગુણસ્થાન નથી, તિર્યજ ગતિમાં પાંચમા ગુણસ્થાનની મર્યાદા છે અને મનુષ્ય ગતિમાં ચૌદ ગુણસ્થાન પાર કરી જાય એટલે હદ સુધીની મર્યાદા છે. હા, ક્ષાયિક હોય છે, ક્ષાયિક ચારે ગતિમાં એવા કાંઈ માનતા
નથી,
ફરક છે. સમ્યક દર્શન ઉપસમ સમ્યક દર્શન છે, ક્ષોભસમ સમ્યક દર્શન છે અને ક્ષાયિક સમ્યક દર્શન છે, ત્રણ પ્રકારે છે. ક્ષાયિક છે એને ફરીને મિથ્યાત ન થાય, ઉપસમ અને ક્ષોભસમ વાળાને ફરીને મિથ્યાત્વ થવાનો સંભવ ખરો, થાય જ એવો કોઈ નિયમ નથી પણ સંભવ ખરો, એટલી વાત છે. સંસારી જીવ કો
જ્ઞાની કી પહેચાન હો જાતી
હૈ. હા, ઇસકો જ્ઞાની કી પહેચાન ઉનકે વચન સે હો જાતી હૈ, વચન યોગ હોતા હૈ તો હો જાતી હૈ, પર પ્રત્યક્ષ નહીં હોય તો પરોક્ષ વચન સે ભી હો જાતી હૈ. જૈસે કૃપાલુ દેવ તો સમયસાર મિલતે હૈ સમ્યક દર્શન કી પ્રાપ્તિ હોય, તો એ જ્ઞાની કે વચન થે સમયસર. વર્તમાન ભાવે કોઈ ગુરુ નહીં મિલે થે, ફિર ભી આત્મજ્ઞાન હોવા એ કારણ સે હોવા, તો સંસ્કાર લેકે આયે થે કહે જાતા હૈ એસા. અભેદ નિજ સ્વરૂપની વ્યાપકતા એકાગ્રતા રૂપ ધ્યાનને ઉત્પન્ન કરે છે, વ્યાપકતાનો અનુભવ, પોતાનું સ્વરૂપ પોતાના પ્રદેશોમાં વ્યાપે વ્યાપકપણે રહેલું છે, એવી વ્યાપે વ્યાપકતા અનુભવતા સ્વરૂપની એકાગ્રતા જામવા લાગે છે. પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે, ધ્યાનનો જે પ્રયોગ છે એ જુદા જુદા પ્રકારે પરિણામની એકાગ્રતાને કરવા માટે અનેક પ્રકારના ધ્યાનના પ્રયોગ છે, પણ સ્વરૂપ ધ્યાન તે જ ખરું ધ્યાન અને ઉત્કૃષ્ટ ધ્યાન છે. બાકીના ધ્યાન તે ખરા ધ્યાન નથી. બાકીના કોઈ પણ પ્રકારના ધ્યાન થાય છે એમાં થોડા સમય માટે કશાય મંદ થાય છે, જીવને સારું લાગે છે, સુખ લાગે છે, શાંતિ લાગે છે, પણ એ કૃત્રિમ શાંતિ ને કૃત્રિમ સુખ છે, આર્ટિફિશિયલ છે, સાચું નથી અને એ કાયમ ટકતું પણ નથી. આત્મ સ્વરૂપનું ધ્યાન લાગે એમાં જે સુખ શાંતિ ઉત્પન્ન થાય એ હંમેશા એનો પ્રવાહ ચાલુ રહે છે અને સરવાળે એ પૂર્ણ સુખ અને પૂર્ણ શાંતિને ઉત્પન્ન કરે એવું કારણ છે. એટલા માટે તે ઈચ્છવા યોગ્ય છે અને એ સ્વરૂપ એકાગ્રતારૂપ જે ધ્યાન છે એમાં પ્રયોગાત્મકપણે પોતાની વ્યાપ્ત વ્યાપકતાનો અનુભવ છે. મારા પ્રદેશોમાં, મારા ક્ષેત્રમાં હું વ્યાપ્ત વ્યાપકપણે એટલે બધા ગુણોના પરિણામોનું સેન્ટ્રલાઇઝેશન વ્યાપક વ્યાપકતાની પ્રકૃતિ આવે. એટલે અહીંયા એ વિષય એટલે લીધો છે કે અભેદ નિજ સ્વરૂપની વ્યાપકતા એકાગ્રતારૂપ સ્વરૂપ ધ્યાનને સહજ માત્રમાં ઉત્પન્ન કરે છે. કેટલાક જ્ઞાન દેશના પરિણામોની ચર્ચા કરે છે. આના પછી શું વિષય ગયો છે આ પૂરું થાય છે. ભાવભાષણ થયું એટલે ભાવોનું ફિલિંગ થવું, ભાવનું ફિલિંગ થવું, સમજણના બે પ્રકાર છે, એક વિચાર અને એક અનુભવ. બે પ્રકારે સમજણ થાય છે. સમજણની ભૂલ પણ બે પ્રકારની છે, વિચાર જ્ઞાનની પણ ભૂલ હોય છે અને અનુભવ જ્ઞાનમાં પણ ભૂલ થાય છે. ભાવભાષણ છે એનો એક આપણે સ્થૂળ દ્રષ્ટાંત લઈએ જોવા માટે કે કોઈ એક કામ કેવી રીતે કરવું એની ખબર હોય અને એ માણસ કામ કરે તો એ કામ કરીને પૂરું કરીને જ રહીએ, પણ જેને એની ખબર ન હોય એને બતાવો તું આમ કરજે ને તેમ કરીને પછી ન થાય તો મુખે પડતું જાય, કાંઈ થતું નથી. એક દાખલો લઈએ કે એક માણસે એના નોકરને એમ કહ્યું, જો ભાઈ આ એક ચિઠ્ઠી છે, તું ફલાણી જગ્યાએ જા અને આ ભાઈને તું પહોંચાડીને આપ. બહુ જ અગત્યનો સંદેશો એની અંદર છે અને એ ચિઠ્ઠી એને હું આપીને આવજે. હવે એ કામની અગત્યતા ભાસી ન હોય કે આ ચિઠ્ઠી નહીં પહોંચે તો કેટલું નુકસાન બેને થશે, ચિઠ્ઠી મળનારને કે મોકલનારને કોઈને, એનો ભાવ ભાષો ન હોય, એની ખબર ન પડી હોય અને એ માણસ ત્યાં જાય ને ઓલો માણસ ત્યાં હોય નહીં, પૂછે કે ભાઈ આ ફલાણા ભાઈ છે કે નથી, શું કામ હતું? મારે એમને ચિઠ્ઠી આપવાની હતી, આખો હાથ આપવાની હતી, એમને જ આપવાની હતી, કોઈ બીજાના હાથમાં દેવાનું કારણ નથી. એ ભાઈ તો નથી આવ્યા, ક્યાં ગયા છે? તો મને ખબર નથી. એને પાછો બી આવે. હવે એ જ જગ્યાએ જો એ માણસ પોતે ગયો હોત નથી તો કોને ખબર હોય એ કે એના ઘરવાળાને ખબર હોય, એના ઓફિસવાળાને ખબર હોય, એના મિત્રોને ખબર હોય, કોને ખબર હોય એ કે તો કદાચ આને ખબર હોય તો એને પૂછે. નહીતર એ જેટલા જેટલા એના ઘરવાળા ઓફિસવાળા મિત્રો સમજી બધાને પૂછે કે અત્યારે આ ભાઈ ક્યાં આવી શકે, પણ એનો પત્તો કાઢે છૂટકો. અને કામ કરીને પાછો આવે, કેમ કે એને કામની અગત્યતાનો ભાવ ભાષણ છે. મિત્રો ઓલો હીરો ગોગે જ પાછો આવે, હું શું કરું એ માણસ ત્યાં ન મળ્યો, હું શું કરું એ માણસ ત્યાં ન મળ્યો. એમ કામની અગત્યતા સમજે કે આ કામ થવું જરૂરી છે, એ કરીને પાછો આવે. એટલે એ સૂઝવાળા માણસને ત્યાં આપણે શું કહેવાય છે કે આને આને કામ સોંપો, એ કામને બરાબર સમજે છે, એ કોણ મારીને કુરડું કરશે પણ કામ કર્યા વગર નહીં પાછો આવે. શું હા વસન, એટલે એની યથાર્થ સમજ છે. જેમ કે આપણે પહેલું સ્ટેજ પરિભ્રમણની વેદનાનો છે, એ પરિભ્રમણની વેદના ક્યારે મુમુક્ષુ જીવને આવે છે કે જ્યારે એને પરિભ્રમણના દુઃખોનું ભાવ ભાષણ થાય ત્યારે. કે કેટલા ભયંકર દુઃખો છે એની અંદર, ચાર ગતિના ભયંકરમાં ભયંકર દુઃખો. ત્રણ ઇંચના દુઃખો તો નજરે દેખાય છે, ત્રણ ઇંચના બત્તીના જીવો પીડા મગોળા કેવી રીતે મરે છે. આપણી ગાડી હાલી જતી હોય, કાર નીચે આવી જાય છે ને ચોમાસાની અંદર, કેટલા જીવો આવી જાય, કીડી મગોળી રેલના પાટાની નીચે આવી જાય છે, જંગલમાં કેટલા જીવો. આપણા ઘણી વાર વિક્ટોરિયામાં ચોમાસામાં ફરવા જઈએ, કેટલા હણસિયા ઘાસમાંથી નીકળી નીકળી અને ચાલવા ઉપર, એને ખબર નથી કે આ લોકો ચાલે છે ને હું ચડદાઈ જઈશ, ને બધા કઈ જોઈને ચાલે ને. એનું ધ્યાન જાય એની વાત જુદી છે, ને ધ્યાન જાય એમાં તે નિર્દય હોય તો નિર્દય તો ન હોય, ધ્યાન ગમે તેમ ચાલે. એવા ભયંકર દુઃખોનો ભાવ ભાષણ થાય તો એની ચિંતા ને વેદના થયા વગર જીએ નહીં. જ્યાં સુધી ભાવ ન ભાષે ત્યાં સુધી દુઃખ દુઃખ રૂપે નથી દેખાતો, અને દુઃખ દુઃખ રૂપે નથી દેખાતું તો એ દુઃખના કાળવાનો જે હદે પુરુષાર્થ કરવો જોઈએ તે પુરુષાર્થ ન થાય, બહુ સ્વાભાવિક છે. એક ને બે જેવી વાત છે. અને આ પરિભ્રમણની વેદનાથી માંડીને જેટલા ઉપરના સ્ટેજ છે એ દરેક સ્ટેજે તે તે સ્ટેજનું ભાવભાષણ લીધું છે, અને છેવટે પદાર્થ નિર્ણયમાં આત્મ સ્વરૂપનું ભાવભાષણ છે. તો આત્મ સ્વરૂપના ભાવભાષણમાં આત્મામાં જે અનંત શક્તિઓ છે અને શક્તિઓનું જે અનંત સામર્થ્ય છે એ વિઝ્યુઅલાઇઝ થાય છે, દેખાઈ જાય છે, ભાવ ભાષે છે. જેમ સેમ્પલ ઉપરથી આખી ચીજ નક્કી થાય એવી રીતે ભાવમાં નક્કી થાય છે, અને તેથી એનું વજન બધું એના ઉપર યોજાય છે. હું આવો મહાન પદાર્થ, સિદ્ધ પરમાત્મા સિદ્ધાલયમાંથી નીચે આવે તો તે બનવા યોગ્ય નથી, પણ તો એમ થયો ઓહો એવું બને તો શું આપણને કેટલો બધો આનંદ થાય. અરે કોઈ પ્રિયજન ઘરે આવે છે ઘણા વખતે તો પણ માણસને આનંદ થાય છે, કોઈ જ્ઞાની ગુરુ આવે તો પણ આનંદ થાય શકે ને. પણ તીર્થંકરનું સમવસરણ તમારે ત્યાં હતા, મહાવીર માંથી કોઈ પાયલોટ, દેવલોકનું પાયલોટ વિમાન આવ્યું, કે ભાઈ વીસ તીર્થંકર માંથી સિમંદર ભગવાન કે યુગમંદર ભગવાન કે કોઈ ભગવાન ના સમવસરણ માંથી હું આવું છું, ભગવાનનો મેસેન્જર છું, અને ભાનુભાઈ તમારા ઘરે આવવા માંગે છે ભગવાન. ગાંડા ગેલા થઈ જાય કે હે, શું કહો છો? શું મહાવીરના તીર્થંકર નું સમોસણ મારા આંગણે, શું વાત છે? અને એના બદલે ઉપરથી શ્રીષ્ઠ પરમાત્મા ખુદ પધારે તો આપણા ઘરે, એ તો બધા પરદ્રવ્ય છે, આ તો નિજ દ્રવ્ય સિદ્ધ સ્વરૂપ છે. એનો ભાવ ભાષે એટલે અખંડ અખંડ સિદ્ધ પદ મૂર્તિમંત રૂપે ભાષ્યમાન થવા લાગે. હું માણસ છું એ ભૂલાઈ જાય, હું પુરુષ છું, સ્ત્રી છું, બધું ભૂલાઈ જાય, ફલાણો ફલાણી બધું ભૂલાઈ જાય, હું સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપે છું. એવું સિદ્ધ પદ પોતા સ્વરૂપે ભાસવા લાગે એને સમય દર્શન થતા વાર છે નહીં લાગે, પછી વાર નથી લાગતી, પછી પુરુષાર્થનો ઉછાળો પ્રત્યક્ષ ભાષે છે. પાછું એની પ્રત્યક્ષતા ભાષે છે, એમ નહીં કે કોઈ અનુમાન કરે તો તર્ક કરીને કાંઈ નક્કી કરે છે, એમ નથી. સીધું અચિંત્ય છે ને, એટલે મનના ચિંતવનની પાર જઈને ડાયરેક્ટ જ્ઞાનથી રાગને આડ વિનાનું જ્ઞાન પોતાના સિદ્ધ પદને જોવે છે અને પુરુષાર્થ ફાટમ ફાટ ઉપડે છે. પછી જાયલો રહ્યો ને એનો પુરુષાર્થ, એને સ્વરૂપનું ભાવ ભાષણ કહે છે. 254 ના પત્રમાં ઉપાડો દેવે પદાર્થ નિર્ણયનો જે વિષય લીધો છે એ સ્વરૂપના ભાવ ભાષણનો વિષય લીધો છે. સ્વરૂપનું ભાવ ભાષે એટલે આખા પરિણતિ બદલાઈ જાય, પરિણતિ જ બદલાઈ જાય અને પરિણામની દિશા બદલાઈ જાય. ઉદયમાં પરિણામ જાય તો છટકી છટકીને આ બાજુ આવે, છટકી છટકીને આ બાજુ આવે. એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે ભવભ્રમણની વેદના પૂર્વક પૂર્ણતાનું લક્ષ્ય બંધાઈને ઉત્તરો ઉત્તર ઉપરની ભૂમિકાના ક્રમથી આગળ વધીને સાનુભૂતિ પ્રાપ્ત કરનાર જીવે પહેલેથી જ ક્રમથી ચાલવું છે એવો અભિપ્રાય કરેલો કે કેમ, આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. સૌ પ્રથમ વેદના આવે એવો અભિપ્રાય રાખવામાં ભૂલ છે કે કેમ, બે ત્રણ પ્રશ્ન એક સાથે લીધા છે. અને યથાર્થ અભિપ્રાય શરૂઆતથી કેવો હોય, આવા ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા છે. સમાધાન, કે ક્રમનું જાણપણું હોય તો જ ક્રમ પ્રવેશ થઈ જીવ સાનુભૂતિ સુધી પહોંચે તેવો નિયમ નથી, ઓટોમેટિક ક્રમ પ્રવેશ થઈને આગળ વધે અને સાનુભૂતિ સુધી પહોંચે. અને કોઈને એવો સત્સંગ પ્રાપ્ત હોય તો જે ક્રમમાંથી પસાર થયા છે એવા જ્ઞાની એ ક્રમને સમજાવે, તો પણ સહજ ક્રમપૂર્વક જીવ આગળ વધે છે, ભલે એને ન કોઈએ સમજાવ્યો તો વધે તો એ ક્રમપૂર્વક જ આગળ વધે છે અને મોક્ષ માર્ગ સમીપ થતો જાય છે. બૌદ્ધિક સ્તરે ક્રમ સમજાય કે જણાય તો ક્રમ શરૂ થઈ જાય એવો પણ નિયમ નથી, એવો પણ નિયમ નથી કે ક્રમ સત્સંગ યોગે સમજવા મળ્યા માટે ક્રમ શરૂ થઈ જાય, એવો પણ નિયમ નથી. સર્વપ્રથમ વેદના આવે એવો અભિપ્રાય હોય તો એ અભિપ્રાયમાં ભૂલ નથી, એ અભિપ્રાય બરાબર છે. શરૂઆતથી યથાર્થ અભિપ્રાય એવો હોય છે કે કોઈ પણ કિંમતે હવે મારે સંસારથી મુક્ત થવું છે, એક અભિપ્રાય આ પ્રકારે હોય છે. કે આટલો મોટો લાભ થતો હોય, ચારેય ગતિના બધા દુઃખ ભોગવવા જ ન પડે, કોઈ પણ દુઃખ ભોગવવા ન પડે, અને અનંત કાળ પર્યંત અનંત સુખની પ્રાપ્તિ થાય એવી પરિસ્થિતિ ઊભી થતી હોય તો અનકન્ડિશનલ મારે એ કામ કરવું છે. આમાં શું કરે છે, નહીંતર જ્યાં સુધી અમે મૂલ્યાંકન થતું નથી ત્યાં સુધી જીવ કન્ડિશન રાખે છે, કન્ડિશનથી કામ કરવા માંગે છે. શું કે આટલી સગવડ મળે તો આ કામ કરવું, નહીંતર મારે પાછું મને ફાવે એવું નથી કે મને અનુકૂળ પડે એવું નથી, એને આ ચીજનું મૂલ્યાંકન નથી. કોઈ પણ ભોગે, કોઈ પણ કિંમતે આ દાવ આવ્યો છે, આ તક મળી છે, એ ચૂકવી એવો એક દ્રઢ નિર્ણય આત્મામાંથી ઉત્પન્ન થવો જોઈએ, રાગમાંથી નહીં. રાગમાંથી થાય છે એ કોઈ સંજોગોના આધારે થાય છે, અમુક સંજોગોમાં આવી ગયો માણસ, એટલે આવો સત્સંગના યોગમાં આવી ગયો, વાત સારી લાગી શું, અને હવે આત્મકલ્યાણ કરી લેવું છે, હું એને રાગ થયા કરે, વિકલ્પ થયા કરે, તો એ સંજોગો ફરી જાય તો એનું બધું પાછું ફરી જાય. સંજોગો ફરે એટલે પાછું બધું પ્રમણ ફરી જાય. પેલાને તો સંયોગ ફરે તો પણ હવે ફેરફાર થવાનો સવાલ નથી, અને આત્મામાંથી આજે અવાજ આવ્યો છે એ ફરે એમ છે. બે પ્રકારે આવા નિર્ણય થાય છે, એક રાગની પ્રધાનતામાંથી અને એક અંદર આત્માની પ્રધાનતામાંથી વ્યવહાર થાય છે. એટલે કૃપાળુદેવે 128 પત્રમાં શું લખ્યું, આવું દ્રઢત્વ આત્મામાં પ્રકાશે છે કે આ જીવે ઘણું પરિભ્રમણ કર્યું, ઘણું દુઃખ ભોગ્યું, હવે આવું દુઃખ કોઈ પણ ભોગે મારે સ્વીકાર્ય નથી, બસ આત્મામાંથી ઉઠે પછી વાંધો નથી.
આધારે જો આવતું કે આ પરિભ્રમણ નથી કરવું, એટલે અને સાથે એમ પણ કે સહયોગ આવો યોગ ઉત્તમ મળ્યો છે એટલે કરી લેવું જોઈએ, તેમાં રાગનો આધાર છે.
યોગ મળ્યો છે એટલે કરી લેવું છે
એ પણ સાથે
એમ એટલું જ નથી, એટલું પછી એમાં એમ આવે છે કે આ યોગ મળ્યો છે, આવી તક મળી છે, પણ કોઈ પણ પરિસ્થિતિમાં હવે આ વિષયનો પ્રયત્ન હું ચાલુ રાખીશ, એવા મજબૂત નિર્ણય થઈ ગયો, નિર્ધાર મજબૂત થયો. એક તો શરૂઆતથી યથાર્થ અભિપ્રાય એવો હોય છે કે કોઈ પણ કિંમતે હવે મારે આ ક્લેશમય સંસારથી મુક્ત થવું છે, એને સંસાર સર્વથા દુઃખરૂપ અને ક્લેશમય ભાસે છે, પેલાને ક્યાંક સુખરૂપ ને ક્યાંક દુઃખરૂપ ભાસે છે, આટલો ફરક છે. ઠીક, કેવળ દુઃખરૂપ ભાસે છે, કેવળ ક્લેશમય જ ભાસે છે, હા એવું ભાસે છે. એ છે જ ને પશ્ચાત દુઃખતે સુખને, કયા સુખની પાછળ દુઃખ નથી, સંસારમાં જેને સુખ ગણીએ છીએ એવા કયા સુખની પાછળ દુઃખ નથી, બરાબર વિચારીને નિર્ણય થયો હોય છે. જે નિર્ણય થયો હોય છે એ વિચારીને પરિપક્વ પણ નિર્ણય થયો છે, અધકચરો નિર્ણય નથી, અધૂરો નિશ્ચય છે, એમાં ગડબડ થવાની સંભાવના છે, શું એમાં ગડબડ થઈ જાય. એક, અને ગુરુની આજ્ઞાધીન પણ આત્મકલ્યાણ કરી લેવું છે. ઉપાદાન વિષયક અને નિમિત્ત વિષયક બંને અભિપ્રાયનો યથાર્થ હોય છે અને તે પ્રમાણે તેનો પ્રયાસ પણ ચાલુ થઈ જાય છે. યથાર્થ અભિપ્રાય તથારૂપ પ્રયાસનો ઉત્પાદક છે. ખાલી વિચાર નથી થતો, એનો પ્રયત્ન પણ ચાલવા લાગે છે. મારે ચાલવું છે પણ મને ખબર નથી કે ક્યાં ચાલવું, અંધારામાં શું ખબર પડે કઈ દિશામાં જઈએ તો ઘર આવે કે ફલાની જગ્યાએ પહોંચાય. ઘર અંધારું છે પણ પોતે અનાદિનો સાર અજાણ છે, તેને એ વાતનું ભાન છે કે હું સાર અજાણ્યો છું. અજાણ્યા શહેરમાં તમે જઈ ચડ્યા, આ કલકત્તામાં કેટલા રસ્તાઓ છે, હવે તમારી પાસે નામની ખબર છે, એડ્રેસની ચિઠ્ઠી હાથમાં છે, પણ પૂછો જ નહીં કેવી રીતે પહોંચો. બાજુની ગલી હોય પણ તમે આખો કલકત્તા ખૂંદી વળો તો તમે પૂછવું પડે કે આ એરિયા, આ શેરી કે આ સ્ટ્રીટ કે આ રોડ ક્યાં આવ્યો, કઈ બાજુ જવાનું, કઈ દિશામાં છે, ખબર જ ન હોય શું કરે માણસ. એટલે એને પૂછ્યા વગર બીજો ઉપાય નથી, અને એને પૂછવું જોઈએ કે જેને એની ખબર હોય. આ સિવાય બીજો ઓલ્ટરનેટિવ છે જ નહીં. કેટલાક લોકો શાસ્ત્ર વાંચીને એવું વિચારે છે કે અરે મારા આત્મામાં તો અનંત શક્તિ છે, મારે નિમિત્તનું શું કામ છે, નિમિત્ત તો કઈ કરતો નથી. એટલે સત્સંગ સદગુરુ બધાને છોડીને એટલો ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરો, મારા આત્મામાંથી હું શક્તિનું ઉત્પન્ન કરું. બ્રહ્માંડ છે, જગત છે, એ શુભ અને અશુભ કર્મો ભોગવવાના સ્થાનો છે.
સ્થાનક દ્રવ્ય સ્વભાવ,
દ્રવ્ય સ્વભાવ એટલે જે 14 બ્રહ્માંડ છે એની અંદર જે પદાર્થો રહેલા છે, સ્વર્ગમાં સ્વર્ગને લાયક, નર્કમાં નર્કને લાયક, એ સ્વભાવ પણ કુદરતી જ છે, કોઈ કરેલા નથી, કે ઈશ્વરે તો કોઈ કરેલા નથી. અનાદિ અનંત છે, જે જીવ જેવા કર્મ કરે એવા ભગવાનનું સ્થાનમાં ત્યાં પહોંચી જાય, ઓટોમેટિક જાય. ત્યાં જવા માટે સાધનની પણ જરૂર નહીં, પગે હાલવાની જરૂર નહીં, શરીરની જરૂર નહીં. ગ્રહ સ્વભાવ એટલે કુદરતી વ્યવસ્થા. એ વાત બરાબર છે, સ્ત્રી પર્યાયમાં પુરુષાર્થની મર્યાદા છે, પુરુષ પર્યાયમાં જેટલો પુરુષાર્થનો ઉઘાડ થાય એટલો સ્ત્રી પર્યાયમાં ન થાય. એટલે સાતમી માર્કે જાય એટલો ઊંટો પુરુષાર્થ પણ ન કરી શકે, અને કેવળ જ્ઞાન થાય એટલો સુરતો પુરુષાર્થ પણ ન કરી શકે. બે વાત લીધી છે, એક વાત નથી લીધી પણ બે વાત લીધી છે. તે પાંચમા ગુણ સ્થાન સુધી પહોંચી શકે, એથી આગળ ન જઈ શકે. કારણ કે મુનિ અવસ્થા રહેવાની છે, એ પુરુષાર્થની સ્થિતિ સ્ત્રી પર્યાયમાં નથી. હા, એક ભાવ કાર્ય હશે, એક ભાવ કાર્ય હશે. આપ કયા પ્રશ્ન પૂછતી? ભાવનગર ભાવનગર કે ફરતે કિલ્લાબંધી પ્રાય નહીં કોઈ પણ હું તો 3 વર્ષમાં કેટલી વાર કલકત્તા આવ્યો. તો 10 વર્ષે 20 વર્ષે એકાદ વખત આવ્યા હતા. બધા બધું જાણે છે. કથાનો યોગ છે, અને એમાં એ કથાનો યોગ શ્વેતાંબર અને દિગંબરમાં બે પ્રકારે છે, જુદા જુદા પ્રકારે છે. દિગંબરમાં એ કથાનો યોગમાં મલ્લી નાથ ભગવાન પોતે પુરુષ પર્યાય છે, શ્વેતાંબર એને સ્ત્રી પર્યાય લે છે. પણ તીર્થંકર છે એ પુણ્યની પદવી છે, તીર્થંકર છે એ પુણ્યની પદવી છે, અને સ્ત્રી પર્યાય છે પાપનું ફળ છે, પુણ્યનું ફળ નથી. મનુષ્ય ગતિ ખરી, પણ એમાં શુભ અને અશુભ બે પ્રકૃતિ છે. પુરુષ પર્યાય છે એ શુભ પ્રકૃતિનું ફળ છે, અને સ્ત્રી પર્યાય છે એ પાપ પ્રકૃતિનું ફળ છે. તીર્થંકરોને ન આવે, તીર્થંકરોને સ્ત્રી પર્યાય ન આવે. મહાવિદ્યમાં આનંદતા તીર્થંકરો થયા, આટલા તે કોઈ સ્ત્રી પર્યાય છે? પછી આ લોકો તો અક્ષરું કહીને મૂકી દે છે, એવું નથી માનવા જેવું નથી લાગતું. થોડું જરાક તો ધ્યાનમાં લો કે તમે સુખ પ્રાપ્ત કરવા માટે જે મહેનત કરો છો, માનો કે તમે કમાવા જાઓ છો, ધંધો વેપાર કરો છો સુખ પ્રાપ્ત કરવા માટે, એ વખતે તમે અશુભ કર્મ માંગો છો. કમાવ છો એ તો પૂર્વના પુણ્યનો ફળ છે શુભ કર્મનો. વર્તમાનમાં તો અશુભ કર્મ માણો છો, કેમ કે અશુભ કર્મ ઊભું કરો છો એટલે સુખ ટાળો છો, તમે લૌકિક સુખ ટાળો છો, કરવા જતા સુખ ટાળો છો. સુખ ટળે છે, તમારું સુખ ટળે છે, શુભ કર્મ બંધાય છે. જરાક તો ધ્યાનમાં લો એમ કે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, આત્માની સુખ શાંતિનું દરેક ક્ષણે તમે ફોન કરો છો. ભાવ મરણ એટલે મૃત્યુ થવું, પ્રાણનો નાશ થવો, આત્માનો પ્રાણ જ્ઞાન અને આનંદ એનો તમે દરેક ક્ષણે નાશ કરો છો, અને પાછા રાજી થાવ છો. કાણો હો રાચી રહો, પાછા રાજી થાવ છો. આ મળ્યું રાજી થયા, ફલાણું મળ્યું રાજી થયા, આ ફલાણું મળ્યું રાજી થયા, પણ તમારા આત્માનું જ્ઞાન ને શાંતિ ને તો ખૂન થાય છે. એમાં ક્યાં રાચો છો? 15 વર્ષની ઉંમરે કેવી વાતો નથી. હા, સમર્થ પુરુષ થઈ ગયો, બહુ સમર્થ પુરુષ. હજારો વર્ષોમાં આવા કોઈ મહાત્માઓ ક્યારે તો મળે છે? એવા જબરદસ્ત પુરુષ થઈ ગયો. લખે છે એ ક્યારે અને કેવી રીતે આપણને ખબર નથી. આત્મા તો અનાદિનો છે, એ વખતે કઈ પર્યાયમાં છે આપણને ખબર ના પડે કેવી રીતે. આપણો આત્મા અનેક તીર્થંકર ભગવંતોના સમસ્તરણમાં ઉપસ્થિત રહ્યો છે, પણ ઊંધા ચાલવાથી શું થાય? એટલે દાખલો લઈએ છે કે કાંડા ગુડ પાણી 500 ઇંચ હોય કાંઠે, એમાં કોઈ ડૂબે, પણ એમાં શીર્ષાસન કરે તો ડૂબે. ઊંધે માથે આવતો હોય તો એમ સમસરણમાં તો કોઈ ડૂબે નહીં, પણ આપણે કઈ તેર્યા નથી તો કેટલા ઊંધા ચાલ્યા હશે. ઊંધા ચાલો એટલે શું કે આ દિવ્ય પુરુષ સમસરણમાં બિરાજતા હોય, ખોટા વિકલ્પ આવે, ખોટા વિકલ્પ ચડી જાય, ઊંધા વિકલ્પ ચડી જાય, કોઈ અભક્તિમાં વિકલ્પ આવી જાય, કોઈ કોઈ નિંદા કરતો હોય એની સાથેનો વિકલ્પ આવી જાય, કોઈ પ્રકારે ક્યાંય ને ક્યાંય કરવું કરાવવું અનુમોદવામાં જોડાઈ જાય, થઈ ગયું, બહુ ગુમાવી બેસે. પછી ઉદ્દેશ ચડે નહીં, ભક્તિ થાય તો ઉદ્દેશ ચડે
નહીં.
દસ મણની શિલાને હાથમાં મારાથી હેઠી પાડવી હોય તો ખાલી ધક્કો દેવો પડે ને, ઉપર ચડાવી હોય તો હાથ મજૂર જોઈએ, નીચે પાડવા માટે જરાક ધક્કો મારે તો જે કઈ મજા છે. ચડવામાં પરિશ્રમ છે, પડવામાં કોઈ પરિશ્રમ નથી.